તારીખ 8/2/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 548 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
836 એ દ્રષ્ટાંત આપ્યું છે, સિદ્ધાંત લેવાનો છે. તેમ જ્ઞાનીનો નિશ્ચય થયે અજ્ઞાન ભાવથી જીવને ઉદાસીનતા થાય છે. દ્રષ્ટાંત શું આપ્યું? સર્વજ્ઞ વિતરાગ જીનેન્દ્ર પરમાત્માનો દ્રષ્ટાંત આપ્યો કે એમને પણ ચાર ગંધાતી કર્મનો, ચાર અઘાતી કર્મનો ઉદય છે, પણ એ કેવળ ઉદાસ છે. 13મા ગુણ સ્થાને બિરાજે છે, 14મું ગુણ સ્થાન બાકી છે, અને સિદ્ધાલયમાં ગમન કરવાનું પણ બાકી છે. અનંત પુરુષાર્થ પ્રગટ થયો છે, અનંત જ્ઞાનની સાથે અનંત પુરુષાર્થ પ્રગટ થયો છે તો પણ ઉદાસ છે, તો પણ ઉપરની પરિસ્થિતિ માટે ઉદાસ છે. આવો ઉદય કેમ છે એના માટે પણ ઉદાસ છે, સંપૂર્ણ ઉદાસ છે. ઉદાસ છે એટલે શું? કે બિલકુલ અપેક્ષા રાખતા નથી. આયુષ્ય જલ્દી પૂરું થાય અને જલ્દી હું સિદ્ધાલયમાં જાઉં એવું કાંઈ નથી. કેવળ જ્ઞાનમાં, જોકે બધું જ્ઞાન જ્ઞાન થઈ ગયું છે કે આયુષ્ય આટલું બાકી છે, વિદ્યાલયમાં જવાનો આ સમય છે, બધી ખબર છે, પણ એ જ્ઞાન છે એ માત્ર જ્ઞાતા ભાવે જ રહીએ છે. ઉદાસ છે એટલે જ્ઞાતા ભાવે રહીએ છે. શાસ્ત્રની અંદર અને જ્ઞાનીઓના વચનની અંદર જ્ઞાનીનું સ્વરૂપ સમજાવવા માટે કેવળ જ્ઞાનીનું દ્રષ્ટાંત દેવામાં આવે છે. સમયસરમાં આવા દ્રષ્ટાંત ~143-144 ગાથામાં એ વાત લીધી છે. સમયસરમાં જ્ઞાનીનું સ્વરૂપ સમજાવવા, પક્ષાંતિક્રાંત પણ સમજાવવા કેવળ જ્ઞાનીનું દ્રષ્ટાંત લે છે. કેમ કે કેવળ જ્ઞાની સર્વથા ઉદાસ છે. 100 ઇન્દ્રો સભામાં સાંભળવા આવે છે, ત્રણેય લોકના ઇન્દ્રો, નાગલોકના નાગેન્દ્ર, મનુષ્ય લોકના ચક્રવર્તી એને નૃપેન્દ્ર કહે છે. હા, બધા નમ્ર થઈને સાંભળે છે, બહુ નમ્રીભૂત થઈને બધા સાંભળે છે. ભગવાન સામું જોતા નથી. એમની જે શુક્લ ધ્યાનની ધ્યાનસ્થ અવસ્થા છે, નાસિકાગ્ર દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ આમ થતી નથી. એટલે એમના નયન છે, નયણ છે, એ નીચે ઢળેલા છે. કેમ કે ઉપયોગ અંતર્મુખ છે એટલે આંખ પણ સહેજે નીચે ઢળેલી જ રહે. અંતર્મુખ ઉપયોગવાળાને આંખ ઉપર લઈ જવી હોય તો ન લઈ જઈ શકે. એટલે આ તો સંપૂર્ણ અંતર્મુખ ઉપયોગ છે. એટલે 100 ઇન્દ્રોની સભા છે, કરોડો જીવ અંદર બેઠા છે, લાખો નહીં હોય કરોડો જીવ બેઠા. કેમ કે અવગાહનનો ત્યાં અતિશય છે, ગરબી ન થાય. 12 યોજનની સભા છે, 12 યોજનની ત્રિજ્યા, 24 યોજનનો ડાયામીટર, ગોળાકારે સભા છે, રાઉન્ડ. કરોડો જીવો બેઠા છે, દેવલોકના દેવો પણ બેઠા છે, દેવીઓ બેઠી છે, મનુષ્યો મનુષ્યની તિર્યંતો તિર્યંતિણી બધા બેઠા છે. આંખનું પોપચું એક મિલીમીટર પણ ઊંચું થતું નથી, સેન્ટીમીટર નહીં, એક મિલીમીટર, એક દોરાવો આંખનું પોપચું ઊંચું નથી થતું. જોવાની અપેક્ષા નથી તો બીજી અપેક્ષા શું હોય? ઉપદેશ દેવાની પણ અપેક્ષા નથી. દિવ્ય ધ્વનિ છે એ કુદરતી શરૂ થાય છે અને કુદરતી બંધ થાય છે. દિવ્ય ધ્વનિ ચાલે છે ત્યારે મોઢું ખોલતા નથી, હોઠ ચાલતા નથી, જીભ ચાલતો નથી, કંઠ ચાલતો નથી, કાંઈ જ નહીં, પ્રતિમાવત બિરાજમાન છે. જીન પ્રતિમા જીન સારખી, એવા જીન છે, એવી જીન પ્રતિમા છે, જીન પ્રતિમા છે એવા જીન છે. દિવ્ય ધ્વનિ છે એ પ્રતિમાને ન હોય, સજીવન મૂર્તિ હોય ત્યારે એનું નિમિત્ત બને. એટલે એમનું આયુષ્ય પર્યંત દિવ્ય ધ્વનિ ઉત્પન્ન થાય છે, એમાં પણ એમની અપેક્ષા નથી, ઈચ્છા નથી, ઈચ્છાપૂર્વક વાણી નીકળતી નથી. એવા એ સંપૂર્ણ ઉદાસીન છે, એમની ઉદાસીનતાને દ્રષ્ટાંતમાં લઈને અહીંયા એમ કહેવા માગે છે કે જ્ઞાની પણ ઉદાસીન છે. અને જ્ઞાનીની ઉદાસીનતા દેખાય અથવા જ્ઞાનીની ઉદાસીનતાના તને દર્શન થાય તો તને ઉદાસીનતા ઉત્પન્ન થઈ જશે. જેમ કોઈને હસતા જોઈને હસવું આવે, રડતા જોઈને રડવું આવે, ફિલિંગ સ્ટેજ જ એવું છે. કોઈની પીડા જોઈને કરુણા આવે એ પણ પીડા છે. કોઈની પીડા જોઈને પીડા થાય, પછી એ પીડા તિર્યંત નહીં હોય. રસ્તામાં એક ગલુડિયું પિલ્લું, એને કોઈ એક્સિડન્ટ થયો હોય, સાયકલ બાયકલ સાથે અથડાઈ ગયું હોય, એને વાગી ગયું હોય, લોહી નીકળતું હોય, ચિલ્લાતું હોય, તો જોનારને પણ પીડા થાય. કંઈ સગા સંબંધી છે માટે પીડા થાય એવી જરૂરી નથી, પ્રતિબંધો એને તો પીડા થાય જ. એને દીકરા દીકરી મા બાપ ભાઈ બહેન પતિ પત્નીમાં કાંઈક થાય ત્યારે તો એને તો અસર થાય, પણ એ તો પ્રતિબંધને લઈને થાય છે, પોતાપણાને લઈને થાય છે. પણ પારકાની પીડા જોઈને પણ પીડા થાય. ફિલિંગનો એવો નિયમ છે કે જેવી ફિલિંગ હોય જોવામાં આવે એવી જ ફિલિંગ ઉત્પન્ન થાય. ભલે તમે પાડોશીના ઘરે જાઓ, કોઈ મૃત્યુ છો, બધા ઉદાસીન હોય તો તમે અહીંયા હસશો નહીં, તમે નહીં હસો ત્યાં, કેમ કે બધા શોકાતુર છે, બધાનો શોક જોઈને તમે પણ ગંભીર થઈ જશો થોડા, અથવા બહુ કોઈ રોતા હશે તો બે આંસુ તમને આવી જશે. કોઈની વધારે પડતી દુઃખી અવસ્થા જોઈને તમને પણ થોડું દુઃખ થઈ જશે, અને ખુશખુશાલ વાતાવરણમાં હો તો તમે ખુશીમાં આવી જશો. એમ જ્ઞાની પુરુષના દર્શન થયે, એની ઉદાસીનતાના દર્શન થયે. એની ઉદાસીનતા શું છે? કે એ ઉદયને મુખ્ય કરતા નથી, એ પોતાના સ્વરૂપને મુખ્ય કરે છે, ઉદયને મુખ્ય કરતા નથી. તો એ ઉદાસીનતાના દર્શન જોઈને તું પણ ઉદયને મુખ્ય નહીં કરે. એક પોઈન્ટ. બીજો પોઈન્ટ એ છે કે જ્ઞાની છે કે પોતે પણ ગુણિયલ છે, ગુણવંતા છે. એટલું જ નહીં, ગુણો એમને પ્રગટ કર્યા છે. અને કોઈ ગુણવાન હોય તો એના પ્રત્યે એને પ્રેમ થાય છે, પ્રેમ આવે છે. ગુણીજન પ્રત્યે પ્રેમ કરે છે, ગુણના પ્રેમી છે અથવા ગુણના પૂજારી છે એમ કહીએ તો ચાલે. એના દર્શન થાય, ગુણના પ્રેમીના દર્શન થાય તો તને પણ ગુણ પ્રત્યે પ્રેમ આવશે. અને જ્ઞાની તો ગુણી છે, ગુણવંતા છે, તો તને એના પ્રત્યે પ્રેમ આવશે. જો તને એના પ્રત્યે પ્રેમ આવશે તો તને સંસારના ઉદય પ્રત્યે ઉપેક્ષા આવશે, ઓટોમેટિક ગૌણ થઈ જશે તારા ઉદય. મુખ્ય તો આવશે જ નહીં તને. આ ઉદાસીનતાનો બીજો પોઈન્ટ છે, એની ઉદાસીનતા અને એક એમના પ્રત્યેનો પ્રેમ, એમના પ્રત્યેનો ઝુકાવ, એ તને સંસારમાં ઝૂકવા નહીં દે, ઉદયમાં ઝૂકવા નહીં દે. એટલે જ્ઞાની પુરુષનો નિશ્ચય થયે જીવને દર્શન મોહની કર્મ ઉપશમે છે. એનું કારણ આ છે, એ પહેલાં લીધું ને, એ સિદ્ધ કરવા માગે છે સિદ્ધાંતને. શું કહે છે કે વિતરાગને પણ અઘાતી કર્મનો ઉદય છે અને એ ભોગવે છે, જ્ઞાનીને પણ અજ્ઞાન ભાવે બાંધેલા કર્મનો ઉદય છે અને ભોગવે છે, તો પછી તું મુમુક્ષુ તારા ઉદયની સામે શું કરવા બળાપો કરે છો અને શું કરવા નારાજ થાય છો? તો આખા જગતના મનુષ્યોનો, એટલે બધા અજ્ઞાનીઓનો સ્વભાવ વર્તમાન પરિસ્થિતિ સામે અસંતુષ્ટ રહેવાનો ને થવાનો છે. અંગ્રેજીમાં એના ઉપર કહેવત છે, ટુ મર્મર અગેન્સ્ટ ધી પ્રેઝન્ટ ઇઝ ધ હ્યુમન નેચર. શું મર્મર એટલે? બડબડાટ કરવો, અસંતુષ્ટપણે બડબડાટ કરવો. જો અને આ કોંગ્રેસ આવી છે ને, આ ભાજપવાળા આવા છે ને, આ અત્યારે ગુંડાઇઝમ આવું થઈ ગયું છે ને, અત્યારે મોંઘવારી વધી ગઈ છે ને, ફલાણું આના ભાવ ઘટી ગયા છે ને, આ લોકો આવા થઈ ગયા છે ને, ફલાણું આમ થઈ ગયું છે, તેમ થઈ ગયું છે. વર્તમાન પરિસ્થિતિની સામે બડબડાટ કરવો એ માનવ સ્વભાવ થઈ ગયો છે એમ કહે છે એ લોકો કહેવતમાં. અને એ વાત સાવ સાચી છે કે બધા એ જ કરતા હોય છે. શું કરતા હોય છે? વર્તમાન પરિસ્થિતિની સામે અસંતુષ્ટપણું જાહેર કરતા હોય છે. વર્તમાન પરિસ્થિતિ એટલે શું? ઉદય. તમે આ કાળમાં જન્મ્યા તો આ કાળ પ્રમાણે બધા ઉદય હોય ને, તો ઉદયની સામે નારાજગી થવી એ અજ્ઞાનીઓનો સ્વભાવ છે, અને ઉદયની ઉપેક્ષા કરવી એ જ્ઞાનીઓનો સ્વભાવ છે. આમ છે, એટલે દ્રષ્ટાંત વિતરાગનો આપ્યો. જો તારે થવું છે તો આખરમાં વિતરાગ ને, તારું ધ્યેય તો પૂર્ણ શુદ્ધિનું ને વિતરાગ થવાનું છે ને, વિતરાગની સામે જો એ બિલકુલ ઉદાસ છે, કાંઈ જોતા નથી, કોઈની સામે જોતા નથી, પોતાના ઉદય સામે જોતા નથી. તેમનો તો સમવસ્ત્રણનો ઉદય છે, જોકે એમના જ્ઞાનમાં બધું પ્રતિબિંબિત થાય છે, પણ ઉપેક્ષા છે છતાં એને. નહીતર શાસ્ત્રમાં સમવસ્ત્રણનું વર્ણન એવું છે, ધર્મસભા તો પછી આવે છે, શું એને શ્રી મંડપ કહે છે ત્યાં. ધર્મસભાને શ્રી મંડપ કહે છે. શ્રી મંડપ બાર યોજનનો છે, એ તો પછી આવે છે. એ પહેલાં દેવોએ જે રચના કરી છે એ એટલી બધી આકર્ષક હોય છે કે કેટલાય જીવો સમોસરણમાં દાખલ થયા પછી એ જોવામાં ના કુતૂહલમાં એટલા રોકાઈ જાય છે કે શ્રી મંડપ સુધી પહોંચતા જ નથી. આપણે ત્યાં પ્રતિષ્ઠા હોય ત્યારે નથી ફ્રોડ, ફ્રોડ કરતા જુદા જુદા ઐતિહાસિક બધા દ્રષ્ટાંતો મૂક્યા હોય, એના સ્ટેચ્યુ મૂક્યા હોય, એના દેખાવો કર્યા હોય, શું દીક્ષાના પ્રસંગના માનો કે નેમિનાથ ભગવાન જતા હોય તો એની જાન જાતી હોય, એ બધા દેખાવો કરે છે ને, ચિત્રો કરે અથવા એના સ્ટેચ્યુ કરીને મૂકે છે ને જોવાનો, લોકો જોવા નથી રોકાતા. એમ દરેક જગ્યાએ મૂળ સ્થાન પહોંચવાની પહેલાં અમુક જોવાનું બનાવ્યું હોય, શોભા જેને કહેવામાં આવે, સમવસરણની શોભા. એ શોભા એટલી બધી હોય છે અને એટલી બધી વિસ્તારવાળો એ એરિયા હોય છે કે એને જોવામાં જ કેટલાક તો રોકાઈ જાય છે અને શ્રીમંડળ સુધી પહોંચતા નથી. છતાં વિતરાગ દેવ એની સામું જોતા નથી. વિતરાગ દેવ તો આંખ ઊંચી કરીને જોતા નથી ત્યાં કેવું દેવોએ બનાવ્યું છે. જે દેવોએ બનાવેલું હોય છે એ દેવોને ખુદને આશ્ચર્ય થાય છે કે અરે આવી શોભા થઈ ગઈ, આ તો આપણે કલ્પનામાં નહોતી રાખી, આપણી કલ્પનામાં નહોતી એટલી શોભા થઈ આ સમવસરની, એટલી બધી શોભા થાય છે, દૈવી શોભા હોય છે. પણ વિતરાગ દેવ ઉપેક્ષિત છે કેમ કે એમનો એ ઉદય છે. સમવસરણ કોનો ઉદય છે? વિતરાગનો, તીર્થંકર દેવનો ઉદય છે. તીર્થંકર દેવ ઉદયની સામે જોતા નથી, જ્ઞાનીઓ ઉદયની સામે જોતા નથી. તો તને તે શું જોયું કે તું ઉદયની સામે ન જુઓ, એમ તે જોયું તો તે એમને જોયા એ બરાબર છે, નહીતર તે એમને જોયા એ બરાબર નથી. આ તો ઇન્દ્રજાળિયા સમજવા કરો, ઇન્દ્રજાળિયા એટલે કોઈ એમ કે જાદુગર હોય માયાવી હોય તો આવું બધું ઘણું ખડું કરે. કે હે વિતરાગ જિનેન્દ્ર, આપના શ્રમોસરણને જોઈને અમને આપની મહત્તા નથી આવતી, અમને તો આપના જ્ઞાનની સૂક્ષ્મતા જોઈને મહત્તા આવી છે કે એક સમયમાં પદાર્થ ઉત્પાદ વય ધ્રુવયુક્ત છે, એક સમયમાં ઉત્પાદ પણ છે, તે સમયમાં વ્યય પણ છે અને તે સમયમાં પદાર્થ ધ્રુવ પણ છે. અને આ વાત સર્વજ્ઞ વિતરાગ સિવાય કોઈના શાસ્ત્રમાં કોઈ પરમેશ્વરે કે કોઈ ગુરુએ કે કોઈએ કાંઈ કરી નથી, એવી વાત જૈન પરમેશ્વરે કરી છે, એમ કરીને જુદા પડ્યા છે જગતથી. સમંત ભદ્રાચાર્ય શ્લોક છે, સમંત ભદ્રાચાર્ય પણ એક બહુ સમર્થ આચાર્ય થઈ ગયા. કુંદકુંદ આચાર્ય જેમ સમર્થ આચાર્ય થયા એમ સમંતભદ્ર સ્વામીનું પણ બહુ મોટું નામ છે, વિરસન સ્વામીનું બહુ મોટું નામ છે. હા, એટલે એ સર્વજ્ઞ વિતરાગના દ્રષ્ટાંતે જ્ઞાનીનું સ્વરૂપ સમજાવે છે. તેમ કરીને લખ્યું ને કે તેમ, જેમ વિતરાગને આમ છે તેમ જ્ઞાનીનો નિશ્ચય થઈ અજ્ઞાન ભાવથી જીવને ઉદાસીનતા થાય છે. શું કરવા? નિશ્ચય થઈ એટલે ઓળખાણથી, કેમ કે જ્ઞાની પણ ઉદાસીન છે. ઉદાસીન થવાના અનેક કારણો છે, પણ ઉદાસીન છે એ પાક્કું છે. તો પોતાને પણ ઉદાસીનતા આવે આવે ને આવે અથવા આવવી જ ઘટે, આવવી જ જોઈએ તો ઓળખ્યા છે, નહીતર ઓળખ્યા નથી. આપણે એક સામાન્ય પ્રયોગ કરીએ છીએ તો કે શાક ખાવાનું મન થઈ ગયું, કે વઘારેલો ભાત ખાવાનું મન થઈ ગયું, ઉદાસીનતા ક્યાં રહી? કે ચા પીવાનું મન થઈ ગયું, ઉદાસીનતા કેળવવા માટે એ વાત છે. ઉદાસીનતા આવવી જ જોઈએ. ઉદાસીનતા ન આવે એનો અર્થ એ છે કે આસક્તિના પરિણામ તીવ્ર છે, અને જ્યાં સુધી આસક્તિના પરિણામ તીવ્ર હોય ત્યાં સુધી પરિણામ ખેંચાય જ, એ બાજુ ખેંચાયા વિના રહે જ નહીં. જો પરિણામ બાર બાજુ ખેંચાય તો અંદર આવશે કેવી રીતે, અંદર વળશે કેવી રીતે? આખરમાં તો પરિણામને અંતર્મુખ કરવા સુધી લઈ જવાનું છે. તો બહારનું ખેંચાણ મટે તો એક અવકાશ ઊભો થાય ને અંદર આવવાનો, એટલી વાત છે. અને તે ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું કર્મ ઉપાર્જન કરવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી. ફાયદો શું થયો કે જો જીવ વર્તમાન ઉદયમાં ઉદાસીન રહે તો એને ફરીને ઉદય એવો ન આવે, ફરીને એવો કર્મ બંધ ન થાય કે જે ઉદયમાં એને રાગદ્વેષ થયા એવો જ પાછો ઉદય આવે. નહીંતર સાયકલ એમ ચાલે છે આખે કે જીવ પૂર્વકર્મ બાંધેલું જે ઉદયમાં ભોગવે છે ત્યારે એવા જ પરિણામ કરી બેસે છે, અને પછી પાછો એવો જ ઉદય આવે છે. એવા જ પરિણામ કરી બેસે છે અને પાછો એવો જ ઉદય આવે છે. આપણે તો ઘણી વાર ચર્ચા થાય છે એ બાબતની, આમ કેમ થયું? પૂર્વે નક્કી એવા પરિણામ કર્યા છે. વર્તમાનમાં ઉદાસીન રહ્યો કે નહીં, પછી બંધની ચિંતા નથી, બંધના ઉચાટ કરવાની જરૂર નથી. ઉદયમાં સાવધાન રહેવું. એટલે એ ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું કર્મ ઉપાર્જવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી. ક્વચિત પૂર્વ અનુસાર કોઈ જીવને વિપર્ય ઉદય હોય પૂર્વકર્મ અનુસાર, તો પણ તે ઉદય અનુક્રમે ઉપશમી ક્ષય થઈ જીવ જ્ઞાનીના માર્ગને ફરીને પામે છે. શું? ક્યારે? ઉદાસીનતાનો પુરુષાર્થ કરે ત્યારે. ઉદાસીનતાનો પુરુષાર્થ ન હોય તો જ્ઞાનીના માર્ગને ન પામે. જ્ઞાનીનો માર્ગ કહો કે વિતરાગ દેવનો માર્ગ કહો, તીર્થંકર દેવનો માર્ગ કહો, એક જ વાત છે. કૃપાળુ દેવ જ્ઞાનીનો માર્ગ શબ્દ એટલા માટે વાપરે છે કે તીર્થંકર દેવના નામે અનેક સંપ્રદાયો ચાલે છે. જેટલા જૈનના સંપ્રદાય અત્યારે વર્તમાનમાં ચાલે છે એ બધા એમ કહે છે કે અમે તો 24 તીર્થંકરને બરાબર માનીએ છીએ, સ્વીકારીએ છીએ, અને એમનું સ્મરણ કરીને વંદન સ્તુતિ બધું કરીએ છીએ. અને તીર્થંકરોની 24 તીર્થંકરની સ્તુતિ રચે છે ને, મને બનાવે છે કે નહીં? છતાં પણ તીર્થંકર દેવનો માર્ગ સંપ્રદાયમાં આજે રહ્યો નથી. એ જરા કડવું સત્ય છે, પણ હકીકત તો એ છે. સંપ્રદાય મૂળ તીર્થંકર દેવના માર્ગથી લાખો યોજન દૂર ગયો છે. કેટલો? લાખો યોજન દૂર ગયો છે. એટલો મૂળ માર્ગ દૂર છે. એટલે શબ્દ જ્ઞાનીનો માર્ગ શબ્દ એટલા માટે વાપરે છે. પણ તીર્થંકરના નામે તો ચાલે જ છે બધું. જીવ જ્ઞાનીના માર્ગને ફરી પામે છે. હા, એમાં શું કીધું છે? કચિત પૂર્વ અનુસાર કોઈ જીવને વિપર્ય ઉદય હોય, એટલે ઉદયમાં વિપરીતતા હોય તો પણ તે ઉદય અનુક્રમે ઉપશમે ક્ષય થઈ જીવ જ્ઞાનીના માર્ગને ફરીને. શું છે? વાત તો સુભાષભાઈને લખે છે ને, તો સુભાષભાઈ છે એમનો જન્મ સ્થાનકવાસી સંપ્રદાયમાં છે. વિપર્ય ઉદય થયો કે ન થયો? વળી થોડો સંઘ થઈ ગયો ડુંગરભાઈ વગેરેનો, તો ચમત્કારમાં મંત્રતંત્રમાં અને એવી કોઈ ઈશ્વરની ઈશ્વર કરતાની માન્યતામાં પણ ઓછા વધતા અંશે આવી ગયા હતા. વિપર્ય ઉદય થયો કે ન થયો? તો પણ જ્ઞાની પુરુષનો નિશ્ચય થયે એમ કહે છે. એ જીવને એ ઉદય અનુક્રમે ઉપશમે છે, એ ઉદય એનો પૂરો થઈ જાય છે અથવા ક્ષય થઈ જાય છે, અને જીવ જ્ઞાનીના માર્ગને ફરીને પામી જાય છે. કેમ કે એને જ્ઞાની પુરુષનો નિશ્ચય થયો છે, ઓળખાણ થઈ છે, એ બધું છૂટી જશે. વિપર્ય એટલે દોષ લઈ લ્યો. એ શું છે કે કોઈ એક જીવ જ્ઞાની પુરુષને ઓળખે છે, જ્ઞાની પુરુષ પ્રત્યે ઝૂકે છે, પરિણામે એને ઉદય પ્રત્યે ઉદાસીનતા પણ આવે છે. એવા જીવમાં પણ કેટલાક દોષ હોય ખરા, પરિણામની અંદર થાય ખરા, તો પણ એ દોષ મટી જશે અને એ જ્ઞાનીના માર્ગને પામશે એમ કહે છે. એ દોષ ઉપશમ થઈ જશે અથવા ક્ષય થઈ જશે અને એ જ્ઞાનીના માર્ગને પામશે. હા, એ ચર્ચા આપણે કોઈ વાર અહીંયા કરીએ છીએ સ્વાધ્યાયમાં, કે જ્ઞાની પુરુષની ઓળખાણ થઈ છે એ મોટો ગુણ છે, અને એની પાસે જે કાંઈ પરિસ્થિતિ રહી ગઈ હોય એ જીવની, એ બધા દોષ નાના છે એમ ગણવો, મોટા ન ગણવા. નહીતર ઈશ્વર કરતાની શ્રદ્ધા એ ગ્રહિત મિથ્યા છે. આગમની અપેક્ષાએ ગ્રહિત મિથ્યાતને નાનો દોષ ન લેખાય. બરાબર છે? તેમતા પણ એટલો અહીંયા ભેદ છે કે જો જ્ઞાની પુરુષને તો એ દોષ રહેવાનો નથી, એનો એ દોષ ચાલ્યો જશે. કેમ કે જ્ઞાનીની આજ્ઞાને અનુસરવાનો છે, એ જ્ઞાનીની આજ્ઞામાં એ જીવ રહેવાનો છે, એને કોઈ દોષ નહીં રહે, બધા દોષ ચાલ્યા જશે. સૌભાગભાઈ નો દ્રષ્ટાંત શું બતાવે છે? સૌભાગભાઈ નો દ્રષ્ટાંત શું બતાવે છે? ઈશ્વર ઈચ્છાની વાત ચાલે છે કે નથી ચાલતી? હે, એમની ભાષામાં પત્રો શું કરવા લખે છે? એમની જ ભાષામાં શું કરવા લખે છે? કેમ કે એમની માન્યતા અનુસાર એમની ભાષા વાપરીને એમને સુલતાવા છે, એવી વાત છે. એટલે વિપર્ય શબ્દ વાપર્યો છે, દોષ શબ્દ નથી વાપર્યો, વિપર્ય શબ્દ વાપર્યો છે એમણે. જો કેટલો ઉપયોગ છે લખવામાં, શું એમનો બધો ખ્યાલ નથી? પણ એમણે જોયું કે આ જીવને મારા પ્રત્યે કયા પ્રકારની ભક્તિ, કયા પ્રકારનો પ્રેમ, કયા પ્રકારનો ઉપકાર ભાવ, કયા પ્રકારનો બહુમાન ભાવ વર્તે છે એ એમણે માપ્યું છે ને જોયું છે. એટલે બધું ગૌણ કરશે, ક્યાંક ઠપ્પો આપ્યો છે, નથી આપ્યો એમ નથી, પણ એ તો સમજી નાખો છે. એ ઠપ્પો આપવાને નુકસાન થવાનું નથી પણ લાભ થવાનો છે. ઠપકાથી પરિણામ બગડી જાય તો નુકસાન જરૂર થાય, પણ ઠપકો આપીને પરિણામ ઓર સુધરી જાય તો એ ઠપકો લાભનું નિમિત્ત થાય છે એમ બને છે. એટલે એ રીતે ક્યાંક ક્યાંક એમણે ઠપકો આપ્યો છે, નથી આપ્યો એમ નથી, પણ એ પણ બરાબર પરિસ્થિતિ જોઈને આપ્યો છે. જરૂર લાગે ત્યાં એમ પણ કર્યું છે, અને જરૂર લાગે ત્યાં એમ કરવું પણ જોઈએ. હા, ચોક્કસ એથી થોડોક આગળ માર્ગાનુસાર એવી જ્ઞાનીને ઓળખતા નથી. ઓળખી નહીં, પ્રત્યક્ષ મળે તો ઓળખી દે, પણ બહુ ચોક્કસ ન કહી શકાય, કેમ કે કોઈ કોઈ અન્ય મતમાં જન્મેલા હોય છે તો નોય ખ્યાલ આવે એને. શું આમને તો ઓળખાણ થઈ ગઈ હતી, બહુ મોટી વાત હતી. એટલે એમાં શું છે કે આ બધા અમુક કેસો ઇન્ડિવિજ્યુઅલ હોય છે, વ્યક્તિગત હોય છે. સૌભાગભાઈનો કેસ એવો છે કે એ જ્ઞાનીને ખોજતા હતા, શોધતા હતા, એની શોધ ચાલતી હતી અને આખી જિંદગી એમણે ખોજ કરી. ક્યાં ક્યાં ગયા છે એ આપણને ખબર નથી, પણ જ્યારથી એમના પિતાશ્રીએ એમને જે ચબરખી આપી, ચિઠ્ઠી આપી, પરચો આપ્યો, એ પરચી લઈને એ બહુ ફેર્યા છે. અને ક્યાંય એમને કોઈની શ્રદ્ધા બેઠી નથી. એમને કૃપાળુદેવ પ્રત્યે એને જે શ્રદ્ધા બેઠી એ એમના પત્રો જોઈએ ત્યારે એમ લાગે. એમને ઘણું આવ્યું છે અને એમનો સત્સંગ ચાલ્યો છે ને ઈચ્છો છે, એવી ઘટના ઘટી છે. આખી વાત કેસ જ આખો એ સ્પેસિફિક લાઈનનો થઈ જાય છે, વિશિષ્ટ પ્રકારનો કેસ છે. બીજાનું કામ નથી. બીજું એમાં શું છે, આમાં જ્ઞાનની મતિની વિશાળતા બહુ જોઈએ. સંકુચિતતા હોય ને જો કે દિગંબર નથી, આઉટ કરો, કેન્સલ કરો, એમ થાય સીધું. સ્થાનક વાસી છે, આ તો અન્ય મતિ છે, એમ થઈ વિશાળતા જોઈએ. ગુરુદેવને ખબર નહોતી કે નરસિંહ મહેતા ઈશ્વર કરતાને માનતા હતા, એ ગુરુદેવને નહોતી ખબર. એમનું પદ હું કરવા જતા હતા, જ્યાં લગી આત્મા તત્વચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આનંદનજી શ્વેતાંબરના સાધુ હતા એ ગુરુદેવને ખબર નહોતી. તો પ્રભુ તું જાણ ગ રીતિ સૌ જગ દેખતા હો લાલ, નિજ સત્તાએ સૌને દેખતા હો લાલ, કેવું લલકારતા હતા, મસ્ત મસ્તીમાં આવી જતા હતા ગુરુદેવ. જ્યાં જ્યાં આત્મભાવ રહ્યો છે એ આત્મામાંથી નીકળેલી આત્માની વાત છે. આત્મામાંથી નીકળેલી આત્માની વાતમાં આ એ ભાવમાં આત્માનું સત્વ છે, એ વચનમાં અને એ ભાવમાં આત્માનું સત્વ છે. એટલે જ્ઞાનની વિશાળતા વિના એનો સ્વીકાર ન થાય. જ્ઞાનની વિશાળતા એવી ચીજ છે કે ગમે એ આગમ હાથમાં આવે, ગમે તે વાત આવે એની અપેક્ષા એ પકડી દી અને પારમાર્થિક દ્રષ્ટિકોણમાંથી એ કાઢે, એટલી જ્ઞાનની વિશાળતા હોય. અને એ વિશાળ એવા આત્માને પામે છે. આત્મા પણ એવો વિશાળ જ છે જેમાં આનંદ ગુણ ભરેલા છે, જેના એક એક ગુણની શક્તિને કોઈ સીમા નથી, કોઈ હદ નથી. બેહદ શક્તિનો પિંડ છે એવો વિશાળ પોતે છે. એની વિશાળતામાં એ પમાય છે, વિશાળતા વિના એ પાપ એની પ્રાપ્તિ નથી. એવી વાત છે. અને અર્ધપુદ્ગલ પરાવર્તનમાં અવશ્ય સંસાર મુક્ત થાય છે, પણ સમકીતિ કેમ કે એને તો દર્શન મોહનો ક્ષય થઈ ગયો ને, એટલે એકવાર મિથ્યા થાય તો અર્ધપુદ્ગલ પરાવર્તન થાય તો એને સંસાર છે જ નહીં, એ નક્કી થઈ ગયું, લિમિટેડ કંપની થઈ ગઈ એ બધી પછી. પણ સંકિર્તિ જીવને કે સર્વજ્ઞ વિતરાગને કે કોઈ અન્ય યોગી કે જ્ઞાનીને શું કહે છે, સંકિર્તિજી હોય, સર્વજ્ઞ વિતરાગ હોય, કે કોઈ મુનિરાજ હોય, કે કોઈ ગમે તે જ્ઞાની હોય, જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પ્રારબ્ધ વેદવું પડે નહીં કે દુઃખ હોય નહીં એમ સિદ્ધાંત ન હોઈ શકે. એને પણ પ્રતિકૂળતાનો ઉદય આવે ખરો, દુઃખ એટલે પ્રતિકૂળતા લે. મહામુનિ હોય તો પણ એને રોગ થાય ખરો, મહામુનિ હોય તો પણ એને ઉપસર્ગ ને પરિસર આવે ખરા. બહુ પવિત્ર દશામાં ઝીલે છે, છતાંય તે પૂર્વકર્મને લઈને આવે. કહેવા એ માગે છે સુભાગભાઈને કે તમે શું કરવા રોવો છો, અમે ઉદાસ છીએ, સર્વજ્ઞ ઉદાસ છે, જ્ઞાનીઓ બધા ઉદાસ છે, તો તમે ઉદાસ થઈ જાવ ઉદયથી. તમે પ્રતિકૂળતા પ્રત્યે ઉદાસ થાવ, પ્રતિકૂળતા પ્રત્યે તમારા પરિણામ ખેંચાય છે એ વાત બિલકુલ બરાબર નથી એમ એમનું કહેવું છે. અને ઠપકો એ એક જ વ્યૂ પોઈન્ટ ઉપર ક્યારેક એમણે આપ્યો છે, બીજી વાત ઉપર નથી આપ્યો. અને એ ઠપકો એમણે આપ્યો છે એ એમનો અધિકાર છે એટલે આપ્યો છે. એ અધિકારની દ્રષ્ટિએ બીજા મુમુક્ષુ એ સુભાગભાઈને જોવાના નથી. શું એને તો સુભાગભાઈની ભક્તિ કરવાના સ્થાને છે, આમાં શું ભૂલ થાય. જ્ઞાની છે કોઈ સુભાગ જેવા ઉત્કૃષ્ટ મુમુક્ષુને પણ એમનો દોષ ટાળવા માટે ઠપકો આપે પણ ખરા. અને જ્ઞાની કોઈ વાર પોતાના દોષને પણ વ્યક્ત કરે ખરા, પ્રગટ કરે ખરા. મુમુક્ષુએ ક્યાં ઊભા રહીને આ વાતને સમજવી એ વિચારવા જેવો વિષય છે. નહીતર અભક્તિના પરિણામ થાય અને એમાં દર્શનનો વધે એવડો મોટો દોષ. એમાં કહ્યું તું શું, એકવાર રાજકોટની અંદર જ્ઞાન મંદિરમાં સ્વાધ્યાય આપવાનો પ્રસંગ બન્યો હતો. અને કોઈએ કીધું જરા આ પત્ર વાંચો નહીં, એટલે આપણે તો જે કે પત્ર સ્વાધ્યાયમાં લઈએ, પદ્ધતિ આપણે પહેલેથી છે, પૂછી લઈએ ભાઈ શું સ્વાધ્યાયમાં લેવું છે. તો ફલાણો પત્ર લ્યો, એટલે પત્ર લીધો. કૃપાલુદેવે પોતાનો દોષ લખેલો, એ વખતે થોડું પછી વિવેચન કરવું પડ્યું એ વિષય ઉપર. જુઓ કૃપાળુદેવ મુમુક્ષુઓ માટે તો ભગવાનના સ્થાને છે, નાની તો પરમાત્મા જ છે એમ લેવાનું એ રાખીને એમના દોષને દોષ દ્રષ્ટિએ જોવાની ભૂલ કરશો તો ભક્તિ ચાલી જશે, અભક્તિ થઈ જશે. આ સ્વાધ્યાયમાં ભલે આ પત્ર આવ્યો હોય પણ સંભાળીને વાંચજો, નહીતર તમારી ગાડી ગબડી જશે, પાટા ઉપરથી ઉતરી જશે. તમે ભક્તિ કરવાના સ્થાને, તમે દોષ જોવાના સ્થાને નથી. અને એમણે પોતાના દોષ પ્રગટ કર્યા હોય કે વ્યક્ત કર્યા હોય તો એ એમની માનતા છે. એ વાત નથી, વાત બીજી છે. આ કે શું કે એની માનતા છે, તો એમાં પણ તમે એની માનતાને જુઓ, દોષને નહીં જુઓ, એના ગુણને જુઓ. એમણે જે દોષ પ્રગટ કર્યા છે એની બીજી એક સાઈડમાં ગુણ ઊભો છે, એ ગુણને જુઓ ને, દોષને ક્યાં જુઓ તમે એમ કહેવું છે. શું ઘણું વિવેચન કરેલું છે એક વખત એમ, હા રાજકોટ જ્ઞાન મંદિરમાં કંઈક પત્ર ચાલ્યો હતો, પછી એ ઉપર સારું વિવેચન કર્યું હતું. કેમ કે આ સામાન્ય માણસ આવા કોઈ પત્રો વાંચે કે આવો કોઈ સ્વાધ્યાયમાં વિષય સામે આવે ત્યારે ભૂલ કરી બેસે છે, અને એની કેટલી પોતે ભૂલ કરી એને ખબર નથી હોતી કેવડી મોટી ભૂલ થઈ આવે. એટલે આખો જૈન દર્શન છે એ એક જ સબ્જેક્ટને કેન્દ્રમાં રાખીને, એક જ વિષયને કેન્દ્રમાં રાખીને વિસ્તાર પામેલો છે, અને એ સબ્જેક્ટ છે ગુણદોષનો. ગુણદોષ ઉપર સુખ દુઃખનો આધાર છે. ગુણ સાથે સુખ અભેદ છે અને દોષ સાથે દુઃખ અભેદ છે. પ્રોબ્લેમ સુખ દુઃખનો હોવાથી, સમસ્યા સુખ દુઃખની હોવાથી, આખા જૈન દર્શનનો વિષયની ચર્ચાનું કેન્દ્ર સ્થાન જ ગુણદોષ છે. હવે ગુણદોષનો વિસ્તાર બહુ મોટો છે. દોષોના પ્રકારો અસંખ્ય છે અથવા અનંત છે, અને આત્મામાં ગુણો પણ અનંત છે. જ્ઞાનીઓએ એની વ્યવસ્થા વિચારી છે, અનુભવી છે, વિચારી છે અને વ્યવસ્થિત રીતે એનું પ્રતિપાદન કર્યું છે. અત્યંત વ્યવસ્થિત પ્રતિપાદન થયું હોવા છતાં પણ પ્રતિપાદનની શૈલી પણ બેજોડ છે. દુનિયાના કોઈ સાહિત્યમાં આવી સુંદર ને વ્યવસ્થિત શૈલી નથી પ્રતિપાદનની, એવી જૈન દર્શનના શાસ્ત્રોમાં પ્રતિપાદનની શૈલી છે, એમ ચેલેન્જ મારીને કહી શકાય એવી વાત છે. આના ઉપર ચેલેન્જ મારી શકાય એવી વાત છે. તેમ છતાં પણ પોતે ભૂલ કરી બેસે ખરો, એ સાહિત્ય વાંચતા વિચારતા ભૂલ કરી બેસે ખરો. એટલા માટે ગુરુગમની જરૂર પડે છે, સત્સંગની જરૂર એટલા માટે પડે છે કે લીખો એ કાંઈક ને સમજે કાંઈક, એવું બની જાય છે, અને એટલા માટે સત્સંગની જરૂર પડે છે. એટલો બધો સુંદર માર્ગ છે અને સુંદર એનું પ્રતિપાદન છે. અફલાતું આફિલ થઈ જાય એના ઉપરમાં. વિસ્મરણ કરવા યોગ્ય નથી, એટલે એવા ગુણ એનામાં જોયા છે. ગુણને જોતા આવડવું જોઈએ. દોષને જોવામાં તો ઘણું ઊંધું માર્યું છે અત્યારે સુધી, ઊંધા ચાલ્યા છે, એ જોવાનો વિષય નથી. અને જોવાય તો પોતાને જોવાને કોણ ના પાડે, એટલી વાત છે. સમજી રહ્યા.